એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંટા ઉતરીશું જે આપણા રોજના જીવનનો, અરે આપણા અસ્તિત્વનો જ એક ભાગ છે. આપણી ભાવનાઓ, આપણા ઇમોશન્સ, ગુસ્સો, ખુશી, ડર, પ્રેમ, આ બધું શું છે, ક્યાંથી આવે છે, શું કામ આવે છે?
બરાબર. અને આ સવાલોના જવાબ આપણે શોધીશું ડાયલન ઇવન્સના કામના આધારે. એકદમ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીશું કે આ ભાવનાઓ ઉત્ક્રાંતિના લાંબા પ્રવાસમાં શા માટે આપણી સાથે જોડાઈ.
હા, અને મને લાગે છે કે આ સમજણ આજે બહુ જ જરૂરી છે. નહીં,
ચોક્કસપણે. કારણ કે જો આપણે સમજી જઈએ કે આપણી લાગણીઓ ખરેખર શું કામ કરવા માટે બની છે, એમનો રોલ શું છે, તો આપણે કદાચ વધુ સારા નિર્ણયો લઈ શકીએ,
સંબંધો પણ સુધારી શકીએ, અને આપણું માનસિક સ્વાસ્થ્ય એ પણ વધારે સારી રીતે સંભાળી શકીએ.
બિલકુલ. ઇવાન્સની મુખ્ય વાત જ એ છે કે આ ભાવનાઓ ખાલી એમ જ નથી, કોઈ અનુભૂતિ માત્ર નથી, એ તો જટિલ જૈવિક સાધનો છે. એમ સમજો કે ખાસ પ્રોગ્રામ્સ છે જે કોઈ ચોક્કસ હેતુ માટે, કોઈ ગોલ માટે બન્યા છે.
તો આ ડાયલન ઇવાન્સ વિશે થોડું જણાવશો, કોણ છે આ વ્યક્તિ જેમણે આટલો રસપ્રદ વિચાર આપ્યો?
હા, ડાયલન ઇવાન્સ એક બહુમુખી પ્રતિભા છે. એ ખાલી ફિલોસોફર નથી, એ કોગ્નિટિવ સાયન્ટિસ્ટ પણ છે. મતલબ કે મન કઈ રીતે કામ કરે છે એના અભ્યાસુ. અને ઉત્ક્રાંતિવાદી મનોવિજ્ઞાનમાં પણ એમનું મોટું પ્રદાન છે. એમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ જેવી સંસ્થામાંથી ફિલોસોફીમાં પીએચડી કરી છે અને કિંગ્સ કોલેજ લંડનમાં કામ પણ કર્યું છે.
એટલે એમનો અભ્યાસ ઘણો ઊંડો લાગે છે.
હા, અને એમનો દૃષ્ટિકોણ એટલે જ અનોખો છે કારણ કે એ ઘણા બધા ક્ષેત્રોને જોડે છે. ફિલોસોફી, મનનું વિજ્ઞાન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઉત્ક્રાંતિ અને જોખમનું મૂલ્યાંકન પણ.
બાપ રે, આટલું બધું!
હા, આ બધાને ભેગા કરીને તેઓ ભાવનાઓ વિશે એક એવી સમજ આપે છે જે કદાચ ખાલી એક જ વિષયના નિષ્ણાતના આપી શકે. અને એમની ખાસ વાત એ છે કે આ બધી જટિલ વાતોને એકદમ સરળ ભાષામાં સમજાવે છે.
સરસ. તો ચાલો એમના મુખ્ય વિચાર પર આવીએ. એમનો સેન્ટ્રલ આઈડિયા શું છે ભાવનાઓ વિશે?
એમનો મૂળભૂત વિચાર એ છે કે આપણે જેને લાગણીઓ કહીએ છીએ એ કંઈ અતાર્કિક, અવ્યવસ્થિત વસ્તુઓ નથી. એવું નથી કે લાગણી આવી એટલે બુદ્ધિ ગઈ.
હા, આપણે ઘણીવાર એવું જ માનીએ છીએ ને કે લાગણીમાં તણાઈ ગયો એટલે ખોટો નિર્ણય લીધો.
બરાબર. પણ ઇવાન્સ કહે છે કે એવું નથી. આ ભાવનાઓ તો લાખો વર્ષોના ઉત્ક્રાંતિના અનુભવમાંથી ઘડાયેલા, અત્યાધુનિક કહી શકાય એવા જ્ઞાનાત્મક કાર્યક્રમો છે. ઇવોલ્વડ કોગ્નિટિવ પ્રોગ્રામ્સ.
એમનો ચોક્કસ હેતુ છે, ચોક્કસ ફંક્શન છે.
એટલે કે એ કોઈ કામ કરવા માટે બન્યા છે.
બિલકુલ.
આ પ્રોગ્રામ્સ, જેને આપણે અનુકૂલન, એડાપ્ટેશન્સ કહી શકીએ, એમનો મુખ્ય ગોલ શું હતો? આપણા પૂર્વજોને ટકી રહેવામાં મદદ કરવી.
ટકી રહેવામાં?
હા, ટકી રહેવામાં, પ્રજનન કરવામાં અને પેલું સામાજિક જીવનની જે ગૂંચવણો હોય ને એનો સામનો કરવામાં. ઇવાન્સ પેલી પશ્ચિમી ફિલસૂફીની જૂની વાતને પડકારે છે કે તર્ક અને ભાવના બે અલગ વસ્તુ છે, રીઝન અને પેશન.
હા, એકબીજાના વિરોધી.
હા, ઇવાન્સ કહે છે ના, ભાવનાઓ અતાર્કિક નથી, ઉલટાનું અસરકારક રીતે વિચારવા અને સાચા નિર્ણયો લેવા માટે ભાવનાઓ જરૂરી છે.
જરૂરી છે?
હા, એમ સમજો કે ભાવનાઓ માહિતી પર પ્રક્રિયા કરવાની, એટલે કે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ કરવાની, એક બહુ જૂની પણ બહુ ઝડપી રીત છે. આપણા મગજના પ્રાચીન પણ કાર્યક્ષમ એલ્ગોરિધમ્સ છે જે ખાસ લક્ષ્યો પાર પાડવામાં મદદ કરે છે.
વાહ, આ તો બહુ જ રસપ્રદ વાત છે કે ભાવનાઓનો પણ એક રોલ છે, ગોલ છે. ચાલો આને થોડું વધારે સમજીએ. એમની પ્રકૃતિ અને ઉત્ક્રાંતિ વિશે ઇવાન્સ શું કહે છે?
હા, તો આ વિચાર છે એક ચાર્લ્સ ડાર્વિન સુધી જાય છે. ડાર્વિને કહ્યું હતું કે ભાવનાઓ ઉત્ક્રાંતિ પામેલી છે અને કોઈક કારણસર, કોઈક હેતુ માટે ટકી રહી છે.
ઓકે.
હા, ખાસ કરીને સસ્તન પ્રાણીઓ અને પછી મનુષ્યોમાં આ પ્રતિક્રિયાઓ વધુ ઊંડી અને જટિલ બની અને ભાવનાઓનું સ્વરૂપ લીધું. દરેક ભાવના પાછળ એક ચોક્કસ કામ છે, એક ઉત્ક્રાંતિવાદી જોબ છે.
કોઈ ઉદાહરણ આપી શકો? જેમ કે ડર. આપણે તો ડરને નબળાઈ ગણીએ છીએ.
હા, પણ ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ જુઓ, ડર બહુ જ ઉપયોગી છે. એનો મુખ્ય ગોલ શું? આપણને જોખમથી બચાવવાનો.
કેવી રીતે?
વિચારો, આપણા પૂર્વજો જંગલમાં રહેતા, સામે સિંહ દેખાયો, તરત ડર લાગે. આ ડર શું કરે? સેકન્ડોમાં શરીર અને મનને તૈયાર કરી દે. કાં તો લડો, કાં તો ભાગો. ફાઇટ ઓર ફ્લાઇટ.
હા, એ તો સાંભળ્યું છે.
હૃદયના ધબકારા વધી જાય, શ્વાસ ઝડપી થાય, સ્નાયુઓમાં લોહી ધસી જાય. આ બધું ભાગવા કે લડવા માટે જરૂરી છે. તો ડરનો ગોલ સ્પષ્ટ થયો ને? જીવ બચાવવો.
બરાબર.
એવી જ રીતે જોડાણ, અટેચમેન્ટ, મા બાપ અને બાળક વચ્ચે જે પ્રેમ, જે લાગણી હોય, એનો ગોલ શું? બાળકની લાંબા ગાળાની સંભાળ સુનિશ્ચિત કરવી. માનવ બાળકને મોટા થતા વર્ષો લાગે, આ જોડાણ વગર શક્ય જ નથી.
એટલે પહેલો મુખ્ય મુદ્દો એ કે ભાવનાઓ કોઈ ભૂલ નથી, પણ ચોક્કસ કાર્યો, ખાસ કરીને જીવન રક્ષક કાર્યો કરવા માટે ઉત્ક્રાંતિ પામી છે.
બરાબર. એમનો એક રોલ છે, એક હેતુ છે.
પણ આ બધું મગજમાં કેવી રીતે ચાલે છે? તમે કહ્યું એમ આ પ્રોગ્રામ્સ છે, તો એનું હાર્ડવેર ક્યાં છે?
હા, મગજમાં લિમ્બિક સિસ્ટમ નામનો એક ભાગ છે, જે ભાવનાઓ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. એમાં પણ એમિગડાલા નામનો એક નાનો ભાગ છે. એને તમે મગજનું એલાર્મ સેન્ટર કહી શકો, ખાસ કરીને ડર જેવી લાગણીઓ માટે. એ બહુ મહત્વનું છે.
ઓકે, એલાર્મ સેન્ટર.
પણ અહીં એક સામાન્ય ગેરસમજ છે જે દૂર કરવી જરૂરી છે. ઘણા લોકો શું માને કે મગજમાં એક ભાગ લાગણીવાળો અને બીજો તર્કવાળો, અને બેઉ અલગ અલગ ડબ્બા છે.
હા, આપણે કહીએ પણ છે ને, દિલથી વિચાર કે દિમાગથી વિચાર, જાણે બે અલગ જ હોય.
પણ એવાન્સ અને બીજા ન્યુરોસાયન્ટિસ્ટ જેમ કે એન્ટોનિયો ડેમાસિયો, એ લોકો કહે છે કે આવું કડક વિભાજન એવું નથી. આ બંને સિસ્ટમ, ભાવનાત્મક અને તાર્કિક, એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે, ઇન્ટિગ્રેટેડ છે, એકબીજા વગર અધૂરી છે.
એટલે તર્ક વગર ભાવના અધૂરી અને ભાવના વગર તર્ક અધૂરો.
બરાબર. દેમાસિયોએ તો આના પર બહુ રસપ્રદ કામ કર્યું છે. એમણે એવા દર્દીઓનો અભ્યાસ કર્યો જેમને મગજની ઈજા થઈ હતી અને એમની લાગણીઓ અનુભવવાની ક્ષમતા જતી રહી હતી.
ઓ, પછી શું થયું?
એક પ્રખ્યાત કેસ છે ફિનિયસ ગેજનો. રેલવે કામદાર હતો, અકસ્માતમાં એના મગજના આગળના ભાગને નુકસાન થયું. બીજો ડેમાસિયોનો દર્દી હતો ઇલિયટ. આ લોકોની બુદ્ધિ બરાબર હતી, આઈક્યુ ટેસ્ટમાં સારા માર્ક્સ લાવે, પણ
શું?
પણ તેઓ પોતાના જીવનના સાવ સામાન્ય નિર્ણયો પણ નહોતા લઈ શકતા.
શું વાત કરો છો? લાગણી વગર નિર્ણય જ નહીં, આ તો માનવામાં નથી આવતું.
હા, એ લોકો કોઈ વિકલ્પના ફાયદા ગેરફાયદા ગણાવી શકતા હતા, લિસ્ટ બનાવી દે, પણ કયો વિકલ્પ પસંદ કરવો એ નક્કી જ ન કરી શકે.
કેમ?
કારણ કે કયો વિકલ્પ સારો છે, કયો ખરાબ, એની વેલ્યુ શું છે, એ ભાવનાત્મક સંકેત જ નહોતો મળતો. ડેમાઝિયો આને સોમેટિક માર્કર હાઇપોથિસિસ કહે છે.
સોમેટિક માર્કર એટલે?
એટલે કે આપણી ભાવનાઓ અને જે શારીરિક અનુભૂતિઓ થાય છે ને, જેને આપણે ગટ ફિલિંગ કહીએ, એ જુદા જુદા વિકલ્પો પર જાણે કે લેબલ મારે છે. આ સારું, આ ખરાબ, આ જોખમી, આ લેબલ આપણને નિર્ણય લેવામાં મદદ કરે છે.
ઓહો, એટલે બીજો મહત્વનો વિચાર એ થયો કે ભાવના વગરનો માણસ સુપર રેશનલ નથી, પણ નિર્ણય લેવામાં અક્ષમ છે.
બરાબર. એટલે જ પેલો વિચાર યાદ રાખો, જે વ્યક્તિમાં ભાવનાઓનો અભાવ છે તે સંપૂર્ણ તર્કસંગત અભિનેતા નથી, પરંતુ એક અક્ષમ નિર્ણય કરતા છે.
અને પેલો બીજો વિચાર પણ?
હા, ભાવનાઓ તર્કનો દુશ્મન નથી, પરંતુ તેનો અનિવાર્ય ભાગીદાર છે. બંને સાથે મળીને શ્રેષ્ઠ કામ કરે છે. બંનેનો ગોલ એક જ છે, સારો નિર્ણય લેવો.
ખરેખર આ સમજ તો બધું જ બદલી નાખે એવી છે. હવે પેલી મૂળભૂત ભાવનાઓની વાત કરીએ. તમે કહ્યું ખુશી, ગુસ્સો, ઉદાસી, જે દુનિયાભરમાં જોવા મળે છે.
હા, આના પર પોર એકમનનું કામ બહુ જાણીતું છે. એમણે સાબિત કર્યું કે અમુક ભાવનાઓ, ડર, ગુસ્સો, ઉદાસી, આનંદ, આશ્ચર્ય અને સુખ અથવા ઘૃણા, આ મૂળભૂત ભાવનાઓ છે.
અને એના ચહેરા પરના હાવભાવ પણ?
હા, એના ચહેરા પરના હાવભાવ પણ દુનિયાની લગભગ બધી જ સંસ્કૃતિઓમાં સરખી રીતે ઓળખાય છે. એમણે તો ન્યૂ ગિનીના એવા આદિવાસીઓ પર પણ પ્રયોગો કર્યા જેમનો બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક જ નહોતો. એ લોકો પણ આ ભાવભાવ ઓળખી શકતા હતા અને વ્યક્ત કરી શકતા હતા.
ગજબ. આ તો જાણે યુનિવર્સલ ભાષા થઈ ગઈ, કુદરતે જ પ્રોગ્રામ કરેલી.
બરાબર. આ શું બતાવે છે? કે આ મૂળભૂત ભાવનાઓ મોટે ભાગે જૈવિક છે, શીખેલી નથી, અને દરેકનો પોતાનો અનુકૂલનશીલ હેતુ છે, પોતાનો ગોલ છે.
જેમ કે?
જેમ કે સુખ, ડિસગસ્ટ. કોઈ ખરાબ વાસવાળો ખોરાક જોઈએ કે ગંદકી જોઈએ તો જે છીંછી જાય ને એ આપણને ખરાબ ખોરાક કે ચેપથી દૂર રાખીને બીમારીથી બચાવે છે. ગોલ સ્વાસ્થ્ય રક્ષણ.
બરાબર. અને આનંદ?
આનંદ એ આપણને બીજાઓ સાથે જોડાવા, સંબંધો બનાવવા, સહકાર કરવા પ્રેરે છે. ગોલ સામાજિક બંધન, દરેક ભાવના એક જરૂરી સંદેશ લઈને આવે છે, એનો એક રોલ છે.
પણ બધી ભાવનાઓ આટલી સીધી સાધી નથી હોતી નહીં. અપરાધભાવ, ગર્વ, શરમ, ઈર્ષ્યા, આ બધી લાગણીઓનું શું? એ તો વધારે ગૂંચવણ ભરી લાગે છે.
સાચી વાત છે. આને જટિલ ભાવનાઓ કહેવાય અને આ મોટે ભાગે મનુષ્યોમાં જોવા મળે છે અથવા તો ખૂબ ઓછા પ્રમાણમાં બીજા પ્રાણીઓમાં.
એવું કેમ?
કારણ કે આના માટે થોડી વધારે ઊંચી કક્ષાની માનસિક ક્ષમતા જોઈએ, જેમ કે પોતાની જાત વિશે જાગૃત હોવું, બીજાના મનમાં શું ચાલી રહ્યું હશે એ સમજવાની શક્તિ, જેને થિયરી ઓફ માઇન્ડ કહે છે, અને સમાજના નિયમો શું છે, લોકો શું અપેક્ષા રાખે છે એની સમજ.
ઓહ, એટલે આ સામાજિક ભાવનાઓ છે.
હા, આ ભાવનાઓનો મુખ્ય રોલ આપણા જટિલ સામાજિક જીવનને નિયંત્રિત કરવાનો છે. એમનો ગોલ સામાજિક વ્યવસ્થા જાળવવાનો છે.
કંઈ સમજાયું નહીં, ઉદાહરણ આપો ને. અપરાધ ભાવ કેવી રીતે મદદ કરે? એ તો ખરાબ લાગે ને.
હા, ખરાબ લાગે. પણ એ ક્યારે લાગે? જ્યારે આપણે કોઈ સામાજિક નિયમ તોડીએ કે કોઈને નુકસાન પહોંચાડીએ ત્યારે. આ લાગણી આપણને શું કરવા પ્રેરે છે? માફી માંગવા, નુકસાન ભરપાઈ કરવા અને ભવિષ્યમાં આવું ન કરવા.
અચ્છા,
તો એક રીતે એ સમાજમાં સહકાર અને વિશ્વાસ ટકાવી રાખવા માટે આપણી અંદરનો જ એક પોલીસમેન છે.
ગોલ
સામાજિક સુમેળ
અને ગર્વ, પ્રાઇડ.
ગર્વ આપણને સારું કામ કરવા, સમાજ માટે કંઈક યોગદાન આપવા પ્રોત્સાહિત કરે છે.
ગોલ
સામાજિક સ્વીકૃતિ, આપણું સ્ટેટસ વધારવું. શરમ, શેમ આપણને એવા કામ કરતા રોકે છે જેનાથી સમાજમાં આપણી આબરૂ જાય.
એટલે ત્રીજો મુદ્દો એ થયો કે આ જટિલ લાગણીઓ આપણા સામાજિક વર્તનને ગાઈડ કરવા અને સંબંધો જાળવવા માટેના મહત્વના સાધનો છે. એમનો પણ એક ચોક્કસ રોલ છે.
બરાબર. સામાજિક પ્રાણી તરીકે ટકી રહેવા માટે આ જરૂરી છે.
આ બધી સમજ આપણને ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ઈઆઈ તરફ લઈ જાય છે. શું આપણે આ બધી લાગણીઓને સમજવાનું અને એને કંટ્રોલ કરવાનું શીખી શકીએ? શું એ જ ઈઆઈ છે?
જો ઈઆઈનો મતલબ લાગણીઓને દબાવી દેવી કે લાગણીહીન બની જવું એવું બિલકુલ નથી. ઇવાન્સ પણ કહે છે કે ઈઆઈ એટલે શું? પોતાની અને બીજાની લાગણીઓને ઓળખવી, એ શા માટે થઈ રહી છે તે સમજવું અને પછી તેને કુશળતાપૂર્વક સંચાલિત કરવું, મેનેજ્ડ કરવી.
એટલે લાગણીઓ પર કાબૂ મેળવવો.
કાબૂ કરતાં વધુ યોગ્ય શબ્દ છે સંચાલન કરવું. હા, એ વાત સાચી છે કે ઈઆઈના નામે બજારમાં ઘણું બધું ચાલે છે જેની ઇવાન્સ ટીકા પણ કરે છે. પણ મૂળ વાત એ છે કે આપણે આપણી ભાવનાત્મક પ્રતિક્રિયાઓ વિશે વધુ જાગૃત બની શકીએ છીએ અને તેને વધુ સારો પ્રતિભાવ આપતા શીખી શકીએ છીએ. આ સ્કિલ શીખી શકાય છે. એટલે ચોથો વિચાર શું છે? ભાવનાત્મક બુદ્ધિ એટલે ભાવનાઓને દબાવવી નહીં, પરંતુ તેને સમજવી અને કુશળતાપૂર્વક તેની સાથે કામ કરવું. આ કુશળતા આપણને સહાનુભૂતિ કેળવવામાં, સારા સંબંધો બનાવવામાં, ટીમમાં કામ કરવામાં, નેતૃત્વ કરવામાં, આ બધામાં મદદ કરે છે. આ બધા સફળ જીવનના લક્ષ્યો જ છે ને?
હા, બરાબર. પણ અહીં એક મોટો પ્રશ્ન છે. જો આ બધી લાગણીઓ આપણા ફાયદા માટે બની છે, કોઈક હેતુ માટે, કોઈ ગોલ માટે, તો પછી આજે આપણને આટલી બધી તકલીફ કેમ આપે છે? આટલી બધી ચિંતા, એન્ઝાયટી, ડિપ્રેશન, સ્ટ્રેસ, આ બધું ક્યાંથી આવ્યું?
હા, આ મુદ્દો બહુ જ મહત્વનો છે. અને ઇવાન્સ આને કહે છે ઉત્ક્રાંતિવાદી અસંગતતા, ઇવોલ્યુશનરી મિસમેચ.
ઉત્ક્રાંતિવાદી અસંગતતા
એટલે, સાદી ભાષામાં કહું તો, આપણી ભાવનાઓ જે સોફ્ટવેર પર ચાલે છે, જે પ્રોગ્રામ્સ છે, એ ક્યારના બનેલા છે? લાખો વર્ષો પહેલાના વાતાવરણ માટે, જ્યારે આપણા પૂર્વજો નાના નાના સમુદાયોમાં રહેતા, શિકાર કરતા, ખોરાક ભેગો કરતા.
હા, આદિમાનવ સમયની વાત.
બરાબર. પણ આજે આપણે જે દુનિયામાં જીવીએ છીએ એ હાર્ડવેર કેવું છે? તદ્દન અલગ. મોટા શહેરો, ટેકનોલોજી, સોશિયલ મીડિયા, સતત કનેક્ટેડ રહેવાનું દબાણ, ગ્લોબલ દુનિયા.
એટલે જૂના સોફ્ટવેર નવા હાર્ડવેર પર બરાબર ચાલે નહીં એવું?
બરાબર, એ જ વાત. ઉદાહરણ તરીકે પેલી ડરની સિસ્ટમ, એ શાના માટે બની હતી? શારીરિક જોખમો માટે, જંગલી જાનવર આવે કે કોઈ હુમલો કરે.
હા,
પણ આજે એ સિસ્ટમ ક્યારે એક્ટિવેટ થઈ જાય છે? જાહેરમાં બોલવાનું હોય ત્યારે, પરીક્ષા આપવી હોય ત્યારે, નોકરીના ઇન્ટરવ્યૂમાં, અરે ફેસબુક પર કોઈ ખરાબ કોમેન્ટ કરે ત્યારે પણ.
ઓ, સાચી વાત છે.
આ પરિસ્થિતિઓ ખરેખર આપણા જીવ માટે જોખમી છે. ના, પણ આપણું શરીર, આપણું પેલું જૂનું એલાર્મ સેન્ટર એને એ જ રીતે લે છે. પરિણામે શું થાય? આપણે સતત એક પ્રકારના તણાવમાં, ચિંતામાં રહીએ છીએ.
એટલે પાંચમો અને બહુ જ મહત્વનો વિચાર એ થયો કે આધુનિક જીવનની ઘણી સમસ્યાઓ, ખાસ કરીને ચિંતા, એ આપણી પ્રાચીન ભાવનાત્મક સિસ્ટમ અને આધુનિક વાતાવરણ વચ્ચેના મિસમેચનું પરિણામ છે.
બરાબર. એટલે જ ઇવાન્સનો આ વિચાર યાદ રાખવા જેવો છે. આધુનિક ચિંતા ઘણીવાર પ્રાચીન ભય પ્રણાલીઓ આધુનિક જોખમો પર પ્રતિક્રિયા આપવાથી ઉદ્ભવે છે, જેનો સામનો કરવા માટે તે ક્યારેય ડિઝાઇન કરવામાં આવી ન હતી. આપણી પ્રાચીન લાગણીઓ આધુનિક દુનિયા સાથે ક્યારેક તાલ નથી મિલાવી શકતી.
અને છેલ્લે તમે કહ્યું એમ, ઇવાન્સ કૃત્રિમ ભાવનાઓ એટલે કે આર્ટિફિશિયલ ઇમોશન્સની પણ વાત કરે છે. શું મશીનો પણ લાગણી અનુભવી શકશે? આ દિશામાં શું ચાલી રહ્યું છે?
હા, એ પણ એક રસપ્રદ ક્ષેત્ર છે. વૈજ્ઞાનિકો પ્રયત્ન કરી રહ્યા છે કે મશીનોમાં, રોબોટ્સમાં ભાવનાઓ જેવું કંઈક બનાવી શકાય, જેમ કે કોઈ રોબોટ સહાનુભૂતિ બતાવી શકે.
એનાથી શું ફાયદો?
એક તો આ પ્રયાસો આપણને આપણી પોતાની માનવ ભાવનાઓ કેવી રીતે કામ કરે છે એ સમજવામાં મદદ કરે છે. બીજું, ભવિષ્યમાં કદાચ થેરાપી રોબોટ્સ કે વધુ સારી હ્યુમન કમ્પ્યુટર ઇન્ટરેક્શન માટે ઉપયોગી થાય. પણ એના નૈતિક સવાલો પણ મોટા છે. શું આપણે ખરેખર લાગણીશીલ મશીનો બનાવવા જોઈએ? એના પરિણામો શું આવશે? આ બધું હજુ વિચારવાનું બાકી છે.
સારું, આ આ આખી વાતચીત ખરેખર બહુ જ રસપ્રદ અને આંખ ઉઘાડનારી રહી. તો હવે આ બધી સમજણનો આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ? પ્રેક્ટિકલી શું કરી શકાય?
ચોક્કસ. પહેલું અને સૌથી મહત્વનું, આપણી લાગણીઓને દુશ્મન કે બોજ માનવાને બદલે તેને માહિતીના સંકેત તરીકે જોવાનું શરૂ કરીએ. જ્યારે કોઈ તીવ્ર લાગણી આવે, ગુસ્સો, ડર, ઉદાસી, ત્યારે એક ક્ષણ રોકાઈને પોતાને પૂછીએ, આ લાગણી મને શું કહેવા માંગે છે? અત્યારે શું ચાલી રહ્યું છે જેના તરફ આ ઇશારો કરી રહી છે? આનો હેતુ શું હોઈ શકે?
એટલે લાગણીને ઇગ્નોર કરવાને બદલે એને સાંભળવી.
હા, એને સમજવાનો પ્રયત્ન કરવો. બીજું, પેલું મિસમેચવાળું યાદ રાખવું. શું મારી આ પ્રતિક્રિયા ખરેખર આ પરિસ્થિતિના પ્રમાણમાં છે, કે પછી આ મારી કોઈ જૂની પ્રાચીન સિસ્ટમનું ઓવર રિએક્શન છે? આ જાગૃતિ આપણને થોડા શાંત થવામાં અને વધુ વિચારપૂર્વક પ્રતિભાવ આપવામાં મદદ કરી શકે.
અને નિર્ણયો લેવામાં પેલી ગટ ફીલિંગ વાળી વાત, એનું શું?
હા, બીજો મોટો ફાયદો છે નિર્ણય લેવામાં. આપણે જોયું કે ડેમાસિયોના દર્દીઓ લાગણી વગર નિર્ણય નહોતા લઈ શકતા. એટલે માત્ર કોરું લોજિક વાપરવાના બદલે આપણી ભાવનાત્મક પ્રતિક્રિયાઓ, આપણી અંતસ્ફુરણા પર પણ ધ્યાન આપવું, કારણ કે એ આપણને વિકલ્પોનું મૂલ્ય જણાવે છે.
પણ ખાલી લાગણી પર આધાર રાખવો એ પણ જોખમી ને?
બિલકુલ. એટલે જ સંતુલન જરૂરી છે. તર્ક અને ભાવના બંનેને સાથે રાખીને, બંનેને સાંભળીને આપણે વધુ સારા, વધુ સંતુલિત નિર્ણયો લઈ શકીએ છીએ. એવા નિર્ણયો જે આપણા લાંબા ગાળાના લક્ષ્યો સાથે સુસંગત હોય.
અને સંબંધોમાં આ સમજ કઈ રીતે કામ લાગી શકે?
ત્રીજો ફાયદો ત્યાં છે. જ્યારે આપણે સમજીએ છીએ કે સામેવાળી વ્યક્તિની લાગણીઓ ભલે આપણને ગમે નહીં, જેમ કે ઈર્ષા કે ગુસ્સો, એ પણ ક્યાંક ને ક્યાંક ઊંડા ઉત્ક્રાંતિવાદી મૂળ ધરાવે છે, ત્યારે કદાચ આપણે થોડી વધુ સહાનુભૂતિ રાખી શકીએ. એમના વર્તનને સ્વીકારવું જરૂરી નથી, પણ એમની સ્થિતિ સમજવાનો પ્રયત્ન કરી શકીએ. અને આ સમજ આંતર સાંસ્કૃતિક વાતચીતમાં પણ મદદ કરે, કારણ કે મૂળભૂત લાગણીઓ તો બધે સરખી છે. અને છેલ્લે ચોથો ફાયદો છે માનસિક સ્વાસ્થ્યમાં. આ દૃષ્ટિકોણ આપણને આપણી ભાવનાત્મક તકલીફોને ખાલી ખામી કે બીમારી તરીકે જોવાને બદલે ક્યારેક આધુનિક જીવન અને આપણી પ્રાચીન પ્રકૃતિ વચ્ચેના સંઘર્ષ તરીકે જોવામાં મદદ કરે છે.
અને એનાથી સ્વકરુણા, સેલ્ફ કમ્પેશન કેળવવામાં પણ મદદ મળે નહીં, કે હું આવું અનુભવું છું એમાં કંઈક અંશે માનવીય છે.
બરાબર. એ સમજ આપણને પોતાની જાત પ્રત્યે થોડા વધુ દયાળુ બનાવે છે.
આખી ચર્ચા પરથી મારા માટે જે સૌથી મહત્વની વાત ઉભરી આવે છે એ છે કે ભાવનાઓ આપણી દુશ્મન નથી, એ આપણી મિત્ર છે, આપણી માર્ગદર્શક છે. એ અત્યાધુનિક સાધનો છે જે આપણને ટકી રહેવા, જોડાવા અને નિર્ણયો લેવામાં મદદ કરવા માટે ઉત્ક્રાંતિ પામ્યા છે.
એમને દબાવવાની કે એમનાથી ડરવાની જરૂર નથી, પણ એમને સમજવાની અને કુશળતાપૂર્વક એમની સાથે કામ કરવાની જરૂર છે.
અને મારા માટે સૌથી વધુ પ્રભાવિત કરનારું પાસું એ છે કે તર્ક અને ભાવના ખરેખર કેટલા ગાઢ રીતે જોડાયેલા છે. એક વગર બીજું અધૂરું અને લગભગ અશક્ત છે. આપણે ઘણીવાર જેને ઠંડુ કલેજું કહીને વખાણીએ છે તે કદાચ નિર્ણય લેવા માટે શ્રેષ્ઠ સ્થિતિ નથી જ. આપણી ભાવનાત્મક બાજુને, આપણી લાગણીઓને સમજવી, સ્વીકારવી અને વિકસાવવી એ વધુ સંપૂર્ણ, વધુ અસરકારક અને કદાચ વધુ સુખી માનવ બનવા તરફનું એક અનિવાર્ય પગલું છે. તે આપણને આપણા સાચા ગોલ સુધી પહોંચવામાં મદદ કરે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.